પ્રવચન નંબર 437 તારીખ 27/5/52 નિયમસાર ગાથા 42
આત્મા બધા આત્મા શુદ્ધ છે વર્તમાન, એવું આલમનું વચન છે. એ વાત ઉપર આવી ગઈ, નિત્ય શુદ્ધ વાત આવી ગઈ. હવે એના પછીનો પારાની વાત ચાલે છે કે ચતુર્ગતિ જીવોના ગુણ તથા યોનિના ભેદ જીવમાં નથી. કહેવાય જીવના ભેદ, વ્યવહારે જીવના ભેદો કહેવાય કુળ અને યોનિ, માર્ગના સ્થાન જીવ સમાજ કહેવાય એ જીવના ભેદો પરિણામો, પણ એ જીવને નથી, જીવમાં નથી. ખૂબ કે ચતુર્ગતિ એટલે ચાર ગતિના જીવોના કુળ અને યોનિ, પેલા કુળની વ્યાખ્યા કરશે પછી યોનિ, તે જીવમાં નથી. આ જીવમાં નથી એટલે જીવનો કરતા નથી, જે જીવમાં ન હોય એનો કરતા આત્મા ન હોય. જીવમાં એ નથી એમ હવે કહેવામાં આવે છે. આવો શુદ્ધાત્મા એકવાર લક્ષમાં લે, પરિણામ છે એને ગૌણ કર, ગૌણ કરીને એનો લક્ષ છોડી દે, અને શુદ્ધાત્માને મુખી કરી અને એનું લક્ષ કરી લે. પરિણામ છે પણ પરિણામને ગૌણ કરી એનું લક્ષ છોડી દે, અને શુદ્ધાત્માને મુખ કરી એનું લક્ષ કરી લે. એટલા માટે આ સાક્ષી છે. પૃથ્વી કાય જીવોના 22 લાખ કરોડ કુળ છે. પેલા એકેન્દ્રિયના 5 પ્રકાર બતાવે છે. અપકાય એટલે પાણી, એ જીવોના 7 લાખ કરોડ કુળ. તેજકાય એટલે અગ્નિ, એ જીવોના 3 લાખ કરોડ કુળ છે. વાયુકાય પવન, એ જીવોના 7 લાખ કરોડ કુળ છે. વનસ્પતિ કાય જીવોના 28 લાખ કરોડ કુળ છે. આ બધા ભેદો એકેન્દ્રી જીવના ક્યાં, પૃથ્વી કાય પણ એકત્રી, અપકાય પાણી જળ પણ એકત્રી, અગ્નિ પણ એકત્રી, વાયુ પણ એકેન્દ્રી, વનસ્પતિ એકત્રી, એ 5 પ્રકાર એકેન્દ્રી જીવના ક્યાં. હવે 2 ઇન્દ્રિય જીવ, એક ઇન્દ્રિય જીવને માત્ર એક સ્પર્શ ઇન્દ્રિય હોય એટલે જીવ ન હોય. આ હોય એટલે ચામડી હોય, શરીર હોય, પણ એને જીવ ન હોય. પછી જયારે જીભ એને સંયોગમાં મળે, સંયોગ રૂપે, આત્મામાં તો જીભ નથી પણ જીવની સાથે સંયોગ જીભનો થાય તો તેને 2 ઇન્દ્રિય જીવ કહેવામાં આવે છે. એવા 2 ઇન્દ્રિય જીવોના 7 લાખ કરોડ કુળ છે. પછી 3 ઇન્દ્રિય જીભ ને પ્લસ આવે નાક, અહીંથી શરૂ થાય. 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય આમ. તો જયારે 3 ઇન્દ્રિય નાકવાળા પ્રાણી, એ જીવોના 8 લાખ કરોડ કુળ છે. 4 ઇન્દ્રિય પછી એક પ્લસ વધે આંખ, કાનની પણ એટલી આંખ, તો 4 ઇન્દ્રિયથી એના 9 લાખ કરોડ કુળ છે. 5 ઇન્દ્રિય જીવો એ કાન આવ્યું. 5 ઇન્દ્રિય જીવોને વિશે જળચર જીવોના, જળચર એટલે પાણીમાં રહેતા એટલે જળચર કહેવાય છે. 5 ઇન્દ્રિય મત આદિ મગર, એ જીવોના 12.5 લાખ કરોડ કુળ છે. ખેચર એટલે ઉગતા પક્ષી આદિ જીવોના 12 લાખ કરોડ કુળ છે. 4 પગવાળા જીવોના 10 લાખ કરોડ કુળ છે. સર્પાદી પેટે ચાલનારા જીવોના 9 લાખ કરોડ કુળ છે. નારકોના 25 લાખ કરોડ કુળ છે. આ 5 ઇન્દ્રિયની બાકી બધી. મનુષ્યોના 12 લાખ કરોડ કુળ છે અને દેવોના 26 લાખ કરોડ કુળ છે. નથી કહેતા કે આ કુળમાં જન્મો છે ને આ કુળમાં જન્મો છે, એમ કુળ કહેવાય. બધા થઈને 196 લાખ કરોડ કુળ છે. તે જીવને નથી, જીવમાં નથી. કોઈ કુળ જીવને નથી. આ બધા સંયોગનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાન કરાવે છે. અને નિશ્ચય નહીં, સ્વભાવનું ભાન કરાવે છે. એ નહીંના વિષયો જુદા જુદા છે. અને બે નયના વિષયના ફળ પણ જુદા જુદા છે. વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કારણ છે અને નિશ્ચય નહીં પોતાનો નિર્વિકાર શુદ્ધ આત્મા સ્વભાવ છે એનું ભાન કરાવે એને નિશ્ચયની કહેવામાં આવે. આ બધા કુલ જીવને નથી, જીવમાં નથી. હવે આગળ હવે યોની વાત કરે છે. યોની એટલે જન્મવાનું સ્થાન. જીવ જ્યાં ઉપજે એને યોની કહેવામાં આવે. પૃથ્વીકાય જીવોના 7 લાખ યોની મુખ છે. અપકાય જીવોના 7 લાખ યોની મુખ. તેજકાય જીવોના 7 લાખ યોની મુખ છે. વાયુકાય જીવોના 7 લાખ યોની મુખ છે. નિત્ય નિગોધી નિગોધના 2 પ્રકાર, એક નિત્ય નિગોધ અને વિતર નિગોધ. અનાદિથી જે નિગોધની ખાણમાં છે અને હજે બિચારા એ નીકળ્યા નથી એને નિત્ય નિગોધ. અનંત 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 ભૂતકાળમાં એલા જાઓ. શરૂઆત નથી થઈ એ નિગોધ ક્યાંનો છે કે યાદ કેટલાક કાળથી નિગોધ અવસ્થામાં છે. નિગોધ એટલે જ્ઞાનનું વ્યાય જવું. નિગોધ એટલે જ્ઞાનનું પીડાઈ જવું. એ જ્ઞાનના પીડાવાથી જીવની મૂંઝવણ વધી જાય છે. અને 2-3 ત્રણમાં થોડું જ્ઞાન ઉભરે તો થોડું સમાધાન કરવાનો વિચાર આવે છે તો એટલી આકૃતા એને ઓછી થાય છે. 85 કાયમાં છે આત્માનો સ્વભાવ જ્ઞાનને દર્શન જાણવું દેખું એના વિષયનો પ્રતિબંધ. જ્ઞાનને દર્શનમાં જેટલું જાણવું દેખવું આવવું જોઈએ એટલું ના આવે, ઓછું આવે એને વિષયનો પ્રતિબંધ કહેવામાં આવે. અને જે વિષયનો પ્રતિબંધ થયો તેટલી તેને આકુરતા છે. કશાયથી તો આકુરતા છે એ તો એક વાત પ્રચલિત છે, પણ કશાય ની ઉત્પત્તિનું કારણ, ઈચ્છાની ઉત્પત્તિનું કારણ જ્ઞાન દર્શનના ઉભાળનો અભાવ પ્રતિબંધ. જેમ જેમ જ્ઞાન હીણું થતું જાય તેમ તેમ આકુરતા જીવને વધતી જાય છે. આ વિષય મોક્ષ માર્ગ પ્રકાશમાં પણ લીધો છે કે નારકીના જીવો કરતા નિગોધના જીવને દુઃખ વધારે શું, કેમ, કારણ શું? નારકીના જીવો એના કરતા નિગોધના જીવનું દુઃખ અનંત ગુણું વધારે છે. પણ એનું કારણ શું? વાતો મારે છે ને કાપે છે, ભઠ્ઠીમાં નાખી દે છે. અને વાં નિગોધીઓ જીવતો એક બટેટાની કણી નાનામાં નાની સોય ઉપર શું આવે એમાં એ એટલા ભાગમાં આનંદતા જેવો છે. અને એક મજબૂત શરીરનું ને એક શ્વાસમાં 18 વાર જન્મે મરે તો કહે છે કે વા તો મારે કાપે છે, ના નિગોધ્યાની અંદર કોઈ મારતું નથી કાપતું નથી એમને મળ્યા છે. અને તમે કહો કે નિગોધનું જીવ તો અનંતનું દુઃખ છે તો એનું કારણ શું? ત્યાં ઉત્તર આપે છે કે જ્ઞાનનું પીડાઈ જવું કે દુઃખ છે. જ્ઞાન જેટલું પીડાય છે એટલી મૂંઝવણ વધી જાય છે. આ સંઘની પતિની જીવોમાં પણ અત્યારે આ પ્રયોગ કરી દો. જેટલો જ્ઞાનનો વિકાસ ઊંધાય છે જાણવાની ઈચ્છા વધારે થાય છે એમ નિગોધ્યા જીવને જ્ઞાન પીડાઈ ગયું છે. એટલે કે આત્માનો પર્યાયરૂપ સ્વભાવ પીડાઈ ગયો છે અને દ્રવ્યરૂપ સ્વભાવ એવો ને એવો વર્તમાનમાં રહી ગયો છે. દ્રવ્ય પરિપૂર્ણ, જ્ઞાન પરિપૂર્ણ, દર્શન પરિપૂર્ણ, ચારિત્ર પરિપૂર્ણ એટલા ગુણો છે. એના ગુણ પરિપૂર્ણ હોવા પર્યાયમાં અપૂર્ણતા હોવો, દ્રવ્ય પૂર્ણ અને પર્યાયમાં અપૂર્ણતા, ઓછું જ્ઞાન, જ્ઞાનનો ઉગાળ ઓછો, તો કહે છે કે એને જાણવા દેખવાનો જે સ્વભાવ એનો હતો એ બિરાજ્યો, પોતાના આત્માનો એ અપરાધ કર્યો છે. પોતાના આત્માના અપરાધથી જ્ઞાન હીણું થાય છે, કર્મના ઉદયથી હીણું થતું નથી. છે પોતે જાણનાર દેખનાર અને માને છે કે રાગાદીનો હું કરનાર છું, આ કુલ પાપને હું કરું છું, એનું જ્ઞાન પીડાવાના ક્રમમાં ચાલુ થઈ ગયું છે. સાવ પીડાયું છે કેમ કે સ્વભાવનો એને અનાદર કર્યો, પોતાનો અનાદર કરે છે, બીજાનો કોઈ કોઈનો અનાદર ન કરી શકે, એ તો નિમિત્તના બધા કથનો. પોતાનો સ્વભાવ છે જ્ઞાતા, પ્રત્યેક જીવ સ્વભાવથી જ્ઞાતા છે. એ જ્ઞાતાપણું એનું મૂળ સ્વભાવ છે. હવે એ મૂળ સ્વભાવ જ્ઞાતા છે એ ભૂલી ગયો સમયે સમયે, અને હું રાગાદીને કર્મને દેહનો કરતા છું, એનાથી આગળ વધીને કે આ દુકાનનો કરતા છું, એનાથી આગળ વધીને કે સંઘનો કરતા છું, એનાથી આગળ વધીને કે આ દેશનો કરતા છું, એમ અનાદિકાળથી જ્ઞાતા ભાવને ચૂકીને સ્વભાવથી જ્ઞાતા હોવા છતાં પોતે પોતાની વે બીજાના ઉદ્દેશ વિના કરતા માને તેને અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં નિગોધના સંસ્કાર છે. નિગોધના સંસ્કાર લઈને આવ્યો છે, નિગોધના સંસ્કાર નિર્મૂળ કર્યા નથી. જો આ ભવમાં નિર્મૂળ નહીં કરે સંસ્કાર તો ફરી નિગોધમાં ચડી જાય છે. કેમ કે ત્રસ્તનો કાળ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 2000 સાગર છે. આ ભય શાસ્ત્ર નથી, આ ભય બતાવવાની માટે વાત નથી, આ વસ્તુની સ્થિતિ છે. હું કેવળ જ્ઞાતા છું, કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા સ્વભાવમાં કથનચિત ન હોય. સાકર કથનચિત ગળી અને કથનચિત ખાટી એમ ન હોય, સોનું કથનચિત પીળું કથનચિત ગળું એમ ન હોય, આત્મા કથનચિત સુખી કથનચિત દુઃખી એમ ન હોય. આત્મા સર્વથા સુખનો કુંજ છે, સુખ સાગર છે. આવ્યું તો આપણે ઘણી વાત આવી ગઈ છે, પણ એની નજર આત્મા ઉપર જાતિ નથી ને પર્યાયને દેખે છે ને પર્યાયમાં આકૃતા છે, એટલે પોતાને પોતે દુઃખી માને છે. સુખી છે આત્મ તત્વ, સુખી છે જીવ તત્વ, બે સાથે રહેલા છે, પણ દ્રષ્ટિ સુખમય આત્મા ઉપર એને આવતી નથી. વર્તમાન કશાય જન્ય દુઃખ ઉપર ગઈ છે, છે આશ્રનો ભાવ અને માને છે જીવનો ભાવ. કાલે બહુ સારી વાત આવી હતી, સમય સારી, કાલે 168 ગાથા ચાલી હતી. એ કોઈ પણ એક ગાથા કામ કરેલું છે ભાઈ. કરતા વ્રત સહ સંબંધ ફરી પામે નહીં, ફળનો દાખલો આપ્યો છે. ટીકા, જેમ પાકું ફળ ઈંટાથી એકવાર છૂટું પડ્યું ખરી પડ્યું, ટકું ફરીને ઈંટા સાથે સંબંધ પામતો નથી. એકવાર સમય પસંદ થયું ફરીથી વિદ્યાત્મના પરિણામ આવતા નથી એમ કહેવા માંગે છે. પંચમકાળમાં પામેલો જીવ સમય પ્રસન્ન અપ્રત્યાસ ભાવે ઉપડેલો એ મોક્ષમાં જાય છે. તેમ કર્મના ઉદયથી જો મૂળમાં છે કર્મભાવ, મૂળમાં શબ્દ છે કુલકુદાચાર્ય ભગવાને કર્મભાવ લખ્યો છે, એનો ટીકાકાર અર્થ કરે છે. તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ કર્મના ઉદયથી એટલે કર્મ ઉદયમાં આવે એટલે અહીંયા રાગ થાય ને એ કરતા ને કર્મ એમ નથી, પણ સ્વભાવથી ચ્યુત થઈને જે સ્વભાવને લક્ષ્ય કરીને જાણવું જોઈએ એને બદલે એના પરિણામ કર્મના ઉદયમાં જોડાઈ જાય છે. તો કર્મના ઉદયના લક્ષ્ય થતા ભાવ તેને કર્મભાવ કહેવામાં આવે છે. જીવભાવ નથી, એ જીવકૃત નથી, કર્મકૃત પરિણામ છે. કર્મના ઉદયથી ઉત્પન્ન થતો જીવના કરવાથી આ રાગ ઉત્પન્ન થયો એમ લેખું નથી. કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ એટલે ભાવ આશ્રવ રાગ, જીવ ભાવથી એટલે જ્ઞાનાનંદ પરમાત્માથી શુદ્ધાત્માથી, આશ્રવ તત્વ જીવ તત્વથી, બે તત્વ વિદ્યમાન છે અજ્ઞાની પાસે, સંવાદી જ રામોક્ષ નથી, પણ જીવને આશ્રવ તો છે. કહે છે કે એ ભાવ આશ્રવ ભાવ પુંજપાપના પરિણામ આશ્રવ ભાવ, એ ભાવ જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો, એકવાર એનું લક્ષ છોડીને આત્માનું ભાન થયું કે રાગ મારો સ્વભાવ નહીં. રાગ ભીન ને જ્ઞાન બેન એટલી વાત કાને પડતા અનુભવ થાય, કરે એ અનુભવ થાય, કાને પડે માત્ર તે અનુભવ થાય. જીવ ભાવથી એકવાર છૂટો પડ્યો હો, એક જ વખતની વાત છે, એક વખત આત્માનો અનુભવ થયો, અલ્પકાળમાં એની મુક્તિ થાય છે. મુક્તિ એટલે પૂર્ણ આનંદનો લાભ, પૂર્ણ આનંદની પ્રાપ્તિ. ફરીને જીવ ભાવને પામતો નથી, એ આશ્રવ ભાવ આશ્રવ રૂપે રહી જાય છે. હવે જીવ ભાવ કહેવાતો નથી. અજ્ઞાન અવસ્થામાં હતો આશ્રવ, માનતો તો જીવ ભાવ, હતો કર્મનો ભાવ, માનતો તો જીવનો ભાવ, ગુણભાગ જીવના ભાવ જ નથી, જીવની જાત નથી, જીવના સંગે ઉત્પન્ન થતા નથી, જીવમાં કથનજીત અભે થતા નથી, જીવાશ્રિત પરિણામ નથી. પ્રભુ એ તો જીવથી જુદા પરિણામ છે, એનું લક્ષણ જુદું છે, જાત જુદી છે, જળ ને ચેતન. આ દયાદાન કરુણા કોમળતાના પરિણામ, આ પાંચ મહાવ્રતના પરિણામ એ જળભાવ છે, ચેતન ભાવ નથી. પ્રભુ એમાં એનું લક્ષણ નથી. જીવનું લક્ષણ ચેતન, જ્યાં ચેતન હોય તેને જીવ કહેવાય, જ્યાં ચેતના નથી તેને જીવ કહી શકાય નહીં. ફરી જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો રાગાદિક સાથે નહીં મળેલો ભાવ, રાગ છે પણ રાગની સાથે હવે જ્ઞાનને ભેળસેળ કરતો નથી. રાગ હો ભલે, રાગ રાગમાં ને ઉમારામાં એવું ભેદ જ્ઞાન થયું, જ્ઞાન પ્રગટ થયું, ત્યારે મળેલો ભાવ ઉત્પન્ન થતો નથી. રાગની સાથે એકત્રબુદ્ધિ થાય એવું અજ્ઞાન, અજ્ઞાનજન્ય વિખ્યાત ભાવ જ્ઞાનીને ઉત્પન્ન થતો નથી. કાલ બહુ સારી કથા શું કહે છે. આ 2000 સાગરનો ઉત્કૃષ્ટ કાળ છે તારા હાથમાં, એમાં કેટલોય કાળ રહ્યો ગયો હશે ને માત્ર આ છેલ્લો ભોગ હશે તો શું થશે તારું?
કલ્યાણ થઈ જશે, નાનીના આશીર્વાદથી કલ્યાણ થઈ જશે. જો
2000 સાગર છે ને આપણે પદ પુરુષાર્થ બીજા ભાવમાં કરશું, પણ તને ખબર છે 2000 સાગર ચાલ્યા ગયા અને કદાચિત કદાચિત આ છેલ્લો ભાવ હોય તો શું થાય? સીધો જાય નીચે. હું ગુરુને માને અને માનનારાને અનુમોદન કરે, ચેત ચેત નર છે શ્રીમદ રૂપે વાક્ય છે,
બાજી છે હાથમાં.
શ્રીમદ બહુ આપી ગયા છે. નિત્ય નિરોધની વાત આવી ને ત્યાંથી વાત કરું છું. નિત્ય નિરોધી જીવોના 7 લાખ યુનિમુખ છે. ચતુર્ગતિ ચાર ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત ઇતર નિરોધી, નિરોધના બે પ્રકાર, અનાદિનો નિગોધ્યો જે જીવ છે અને નિત્ય નિગોધ, અને એકવાર નિગોદમાંથી નીકળી ત્રસમાં આવ્યો બે ઇન્દ્રિય શ્રાણીથી વિગે અને પાછો એ ત્રસમાંથી જો સમ્યક દર્શન પ્રગટ ન કર્યું આત્મભાન ન કર્યું તો ફરીને એ જીવ નિગોદમાં જાય છે એને ઉત્તર નિગોદ કહેવામાં એક નિત્ય નિગોદ અને બીજો ઇતર નિગોદ એ જીવોના 7 લાખ યોની મુખ છે યોની એટલે જન્મવાનું ભૂમિ એને યોની કહેવાય વનસ્પતિ કાય જીવોના 10 લાખ યોની મુખ છે જો એક ઇન્દ્રિયને આટલી વ્યાખ્યા કરી યોની બે ઇન્દ્રિય જીવોના 2 લાખ યોની મુખ છે આ જીવો છે ઓ એક ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય જીવો છે આ આપણે જીવમાં નથી એ જ રીતે ઇન્દ્રિય પણ જીવમાં નથી ને ભાવ ઇન્દ્રિયનો ઉકાળ પણ જીવમાં પ્રભુ આ વખત આવ્યો છે વેદનાનો અત્યારે દ્વિઇન્દ્રિય જીવોના 2 લાખ યોની મુખ 3 ઇન્દ્રિય જીવોના 2 લાખ યોની મુખ 4 ઇન્દ્રિય જીવોના 2 લાખ યોની મુખ દેવોના 4 લાખ યોની મુખ નારકોના 4 લાખ યોની મુખ છે તિર્યન જીવોના 4 લાખ યોની મુખ મનુષ્યના 14 લાખ 84 લાખ યોની આવે 4 ગતિને 84 લાખ યોની પ્રચલિત પાસે 4 ગતિ અને 84 લાખ યોનીમાં જીવ અનંત કાળથી રખડે છે આત્માના ભાન વિના કર્મના ઉદયથી નહીં પંચમ કાળ છે માટે નહીં કાળ એને નડતો નથી કાળ દ્રવ્ય ભિન્ન છે અને આત્માના સ્વભાવ પરિણામ ભિન્ન છે અને સ્વભાવ પરિણામથી ભિન્ન ભગવાન આત્મા જુદો છે એનું લક્ષ કરતા એને સમીર દર્શન પ્રગટ થાય કે ભવનો અંત આવેલો ભણકાર એને પોતાને ખબર પડે કે ભવ નથી ખલાસ કેટલાકને તો સૂત્ર જ્ઞાનની નિર્મળતા એવી હોય છે કે ભવાંતરનું પણ જ્ઞાન થાય છે શ્રીમદજીનું આ વાક્ય છે જ્ઞાનીને ભવાંતરનું પણ જ્ઞાન થાય છે પોતાના અને બીજાના ભવો પણ જાણી શકાય છે જો એ ભવાંતરનું જ્ઞાન ન થતું હોય તો આત્માનો અનુભવ નથી એમ કહેવા જોઈએ છે જેઓને એક સમયની શુતજ્ઞાનની પર્યાયની તાકાત કેટલી છે લોકાલોકેમાં જણાઈ જાય છે કોઈ વખતે કોઈ દ્રવ્યની ભાવિ પર્યાયનો વર્તમાન ઉપયોગાત્મક પ્રત્યક્ષ થઈ જાય છે આ બધી વાત ગુરુદેવ કહી ગયા છે 14 નંબરની નહીં છે દ્રવ્ય નહીં પ્રજ્ઞાપન નામનું પુસ્તક છે એમાં 14મી નહીં છે એમાં ગુરુદેવે કહ્યું પોતે કહી ગયા છે ઓ એ શુદ્ધ જ્ઞાનની તાકાત એવી છે એ જાણી શકે છે કે આ જીવ તીર્થંકર થશે ચક્રવર્તી થશે ગણધર થશે વગેરે વગેરે જાણી શકે શુદ્ધ જ્ઞાન કહેવાની વાત નથી જાણવાની વાત છે કહેવામાં મુશ્કેલી એકને કહીને એકને ન કહે તો એક સાતાન કપડા પડી બેઠો હોય છોકરીને નામે ના આવતો હોય એનું ભવિષ્ય જાણી લે કે આ તો મોક્ષગામ થયું છે અને બીજો 11મીનો પાઠી આ તો તરત જ જીવો માટે જાણી લે જ્ઞાની આ શુદ્ધ જ્ઞાનની તાકાત અચિંત્ય છે એક માય ધવલ નામનું નયચક્ર છે એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે જેવી રીતે કેવલી ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ લોકોને જાણે છે એમ શુદ્ધ જ્ઞાનમાં પણ નય જ્ઞાન દ્વારા એ ત્રણ કાળને જાણીએ છીએ આ બધું શાસ્ત્રમાં છે શ્રીમદમાં તો ખાસ છે ગાંધીજીએ પ્રશ્ન કર્યો કે બીજાના ભાવ જાણી શકાય એના ઉત્તરમાં વાત આવી છે શ્રીમદજીને ગુરુ જ્ઞાન હતું એક અવતારી પુરુષ એક જ ભાવ ધારીને જાસુ સ્વદેશ આ એ મુખ્ય પાઠ પણ ટાળે ખબર પડી ગઈ એને એને ખબર પડે ભાઈ એને આત્મા જાણે આત્મા લક્ષમાં આવ્યો એ શું ન જાણે આ યોની 84 લાખ યોની આત્મામાં નથી હવે આટલું બધું વર્ણન કર્યું અને પછી છેલ્લે કહ્યું કે જીવમાં નથી એ વર્ણન શું કામ કર્યું એ વર્ણન એટલા માટે કર્યું કે જીવભાવ નથી, તું એને જીવભાવ માની લો છો, અમે નથી કહીએ તો તને નિષેધ આવશે. નથી કહેવાનું કારણ કે તને નિષેધ નથી આવતો, રાગમાં નિષેધ નથી આવતો. અમે કઈ જ રાગ આત્મામાં નથી, રાગ પરગ્રહ છે. નંદલાલભાઈ આ વાત કહી છે, નંદલાલભાઈ અપૂર્વ છે. આ ચક્રવર્તીના ભૂલ કરતા પણ આ અનંત ગુણું ભૂલ વધી જાય ત્યારે કુમકુમની વાણી, ભગવાન મહાવીરની વાણી કાન ઉપર આવે. આ વાણી સાચી કાન ઉપર ના આવે, વિચાર કેદી કરે, નિર્ણય કેદી કરે, અનુભવ કેદી કરે. આ અજ્ઞાની જેવો શાસ્ત્ર લખી નાખે એ ચોપરા છે, શાસ્ત્ર નથી. અનુભવીનું લખાણી શાસ્ત્ર આગળ કહેવા. આગળ સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્ત ચૌદ જીવ સમાસના ભેદ સાત ને સાધુ ચૌદ સાત ને ડબલ ગુણો તો સાધુ ચૌદ થઈ ગયા. આ બધો અભ્યાસ અમે હારે કરેલો ચંદુભાઈ ઈશ્વરભાઈ બધા બોલા શરણાનાથજી પાસે કેટલું ભૂલાઈ ગયું. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત એટલે પૂર્ણતા થાય શરીર આદિની અવયવની, એ પૂર્ણતા ન થાય એની પહેલા જવી જાય, એની પહેલા જવી જાય, અહીંયાથી મરી જાય, સમજી ગયા. અપર્યાપ્ત કહેવાય એટલે પૂર્ણ શરીર થાય એને પર્યાપ્ત કહેવાય. સ્થૂળ એકેન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, દ્વિઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, ત્રણ ઇન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, ચતુઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, અસંગની પ્રતિન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, સંઘની પ્રતિન્દ્રિય પર્યાપ્ત, એવા ભેદવાળા ચૌદ જીવસ્થાનો જીવને નથી. જીવસ્થાનો કહેવા અને જીવને જીવના સ્થાનો છે એટલે કે આ સ્થાનોમાં જીવ તને મળશે એમ. શું કહ્યું જીવસ્થાનો નો અર્થ? જીવસ્થાનો કેમ કયા? કે આ પ્રકારના ચૌદ પ્રકારના જીવ સમાસ છે એમાં શોધીશ તો તને જીવ અંદર છુપાયેલી આત્મજ્યોતિ મળશે, એનાથી બહાર નથી એમ કહેવાનું આશય. એમ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ કાઢવી એમ ચૌદ પ્રકારના જીવ સમાસ પર્યાપ્ત અપર્યાપ્ત એમાં રહેલો શુદ્ધાત્મા કે જે શુદ્ધ નહીં વળે તું શુદ્ધાત્માને તારવી લે અંદરમાં. જીવ સમાસને ગૌણ કરીને લક્ષ છોડી દે, ગૌણ કરીને લક્ષ છોડી દે ને એનાથી ભીન ભગવાન આત્મા ચિદાનંદ છે. અત્યારે શુદ્ધ છે, શક્તિ શુદ્ધ નહીં, પ્રગટ શુદ્ધ છે. એમને કોથરામાં પાંચસે હાકો, કોથરામાં પાંચસે એમ ક્યાં કોથરામાં પાંચસે માથું માંગી જાય. સામર્થ્ય પ્રગટ વિશે જરા થોડો વિશેષ
ખુલાસો.
સામર્થ એટલે એનામાં મોક્ષ પર્યાય થવાનું સામર્થ છે, પર્યાય થવાનું સામર્થ. શું કહ્યું? પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય, જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય, દર્શન ગુણની પર્યાયમાં પૂર્ણ દર્શન ઉપયોગ પ્રગટ થાય, સુખ ગુણની પર્યાયમાં પૂર્ણ સુખ પ્રગટ થાય, એવી પર્યાય પ્રગટ થવાનું સામર્થ બધા જીવોમાં છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું સામર્થ નિગોધમાં છે. શું કહ્યું? નિગોધિયો જીવ છે ને, એક દીધી, બે દીધી, ત્રણ દીધી, બધા એનામાં એ જીવમાં મોક્ષની પર્યાય થવાનું સામર્થ છે. સામર્થ છે એટલે કે જ્યારે આત્મા આત્માનો અનુભવ કરી અને ઠરશે ત્યારે એ જીવને મોક્ષની પર્યાય પ્રગટ થશે. શક્તિરૂપ છે અંદરમાં, અંદરમાં પડી છે, વ્યક્ત થશે એટલે સામર્થ તો છે. એનામાં સામર્થ છે, સામર્થ છે એ પર્યાયનો દ્યોતક છે, અને વર્તમાન શુદ્ધ પ્રગટ છે એ દ્રવ્યનો દ્યોતક છે. એ વ્યક્તો નથી કરવો પડે. વર્તમાનમાં આત્મા શુદ્ધ છે, આ શુદ્ધ છે, ત્રણેય કાળ શુદ્ધ છે. એટલે વેદ જ્ઞાનીઓને વર્તમાનમાં આત્મા શુદ્ધનો અનુભવ થાય છે. શુદ્ધનો હોય તો અનુભવ ક્યાંથી થાય? સભે સુધા શુદ્ધને એને કહ્યું શુદ્ધ નહીંથી સર્વજીવ શુદ્ધ છે. શ્રીમતીએ કહ્યું છે સર્વજીવ છે જીત સમ, જે સમજે તે સર્વજીવ છે ચિત્ત સમ, ચિત્ત સમાન. સમય સારની પહેલી ગાથામાં અમે અમારા આત્મામાં સિદ્ધને સ્થાપીએ છીએ, તમારા આત્મામાં પણ સિદ્ધને સ્થાપીએ છીએ. રાગને નજો, અપૂર્ણતાને નજો, આ પ્રગટ છે. સામર્થ છે એ તો પર્યાય પ્રગટ થવાનું સામર્થ્ય એમાં છે, પણ વર્તમાન જે શુદ્ધતા છે એ તો ત્રણેય કાળ શુદ્ધ છે. કેમ શુદ્ધ છે એનું હવે કારણ, શુદ્ધ કેમ રહી ગયો એનું કારણ કે એ આત્મા રાગાદિની અશુદ્ધતાથી રહી છે. રાગ એને અડ્યો નથી, આત્મા એ રાગમાં જતો નથી. એ નિષ્ક્રિય પરમાત્મા છે, તદ્રુપો ન ભવતી, અશુદ્ધ એવા રાગમાં જતો નથી, માટે આત્મા શુદ્ધ રહી ગયો છે. એ શુદ્ધ રહી ગયો છે, એ વર્તમાનમાં શુદ્ધ છે. પર્યાય તો પ્રગટ થાય એ સામર્થ્યનું છે, પણ વર્તમાનમાં શુદ્ધ એનો સ્વભાવ છે, શુદ્ધ એનો સ્વભાવ છે. આ એ પ્રશ્ન બહુ ગુરુદેવમાં આવ્યા હતા કે વર્તમાનમાં જયારે વિખ્યાત છે પર્યાયમાં શુદ્ધતા છે, ગુરુદેવ ક્યાં બરાબર છે કોણ ના પડે, પર્યાયમાં શુદ્ધતા અશો તત્વ છે. તો પંડિતો કે ના, વર્તમાનમાં જો શુદ્ધતા છે તો જીવ પણ વર્તમાનમાં શુદ્ધ થઈ ગયો કે ના, બિલકુલ ખોટી વાત છે. હા તો કોના આશરે અશુદ્ધતા ગળે, શુદ્ધતા પ્રગટ કરશે? આ શુદ્ધ વર્તમાનમાં જળ અર્જો છે, નિત્ય શુદ્ધ આવ્યું તો આપણે ઠેક ઠેકાણે આવે છે. હવે ધ્યાન ખેંચાણ હોય છે તો ખત લઈ શી વાત.
વર્તમાનમાં ભેદ આવે,
ત્રિકાળમાં ત્રિકાળમાં વર્તમાનનો ભેદ આવે કે ના આવે? ત્રિકાળ ત્રણેય કાળ, ત્રણેય કાળ શુદ્ધ છે આત્મા, તો વર્તમાનમાં પણ શુદ્ધ છે આવી શકે છે. આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળ શુદ્ધ આવે છે, શબ્દ આવે શાસ્ત્રમાં આવે છે. તો ત્રિકાળ જો શુદ્ધ છે તો વર્તમાનમાં શુદ્ધ છે એ આવે કે ના આવે? ભેદ એને પ્રશ્ન ક્યાં છે? પોતે શુદ્ધ છે.
ત્રિકાળ અને વર્તમાનમાં ભેદ પાડો,
પણ ભેદ કામ પાડો. વર્તમાનમાં શુદ્ધ છે આત્મા, કે જો ત્રિકાળ શુદ્ધ હોય તો તમે કહ્યું કે વર્તમાનમાં શુદ્ધ હોય કે ન હોય? તો અરે ભાઈ, એ જુદો વિષય છે, એ જુદો વિષય છે. કાળની અપેક્ષા એ છે, એ તો કાળનો ભેદ કરો તો એ પર્યાતિક નહીં નો વિષય થાય. આ એ 252 માં આવ્યું છે. એટલે વર્તમાનમાં જો શુદ્ધ કયો તો દ્રવ્યાતિક નહીં નો વિષય રહેતો નથી. નહીં, વર્તમાનમાં ભેદ અભેદની જાઓ છો. વર્તમાનમાં કોઈ કહે કે હું શુદ્ધ છું તો દ્રવ્યાતિક નહીં નો વિષય થાય કે ન થાય એમ પૂછું. બસ પતિક એટલું જ મારું પ્રયોજન છે. એ વર્તમાનમાં શુદ્ધ છું, હું વર્તમાનમાં શુદ્ધ છું એમ કોઈ જીવ જ્ઞાનને શ્રદ્ધાંતમાં થપે તો એ દ્રવ્યાર્થિકનો વિષય થાય કે ન થાય? બસ પતિ ને કામ થઈ જાય. આપણે એટલું જ કામ છે. ક્યાં પર્યાય છે કે એમાં પર્યાય ક્યાં છે? એમાં એ તો પર્યાય તો વિષય બનાવે છે. વર્તમાનમાં વર્તમાન નહીં, વર્તમાન નથી આ પ્રયાસ એમ લેવું.
વર્તમાનનો
અભાવ છે એટલે વર્તમાન નથી.
વર્તમાન આવી જાય છે, વર્તમાન ભેદનો
વર્તમાન નથી. આ ભેદની વાત નથી, વર્તમાન છે કે નહીં, વર્તમાન વિદ્યમાન
એકલું વર્તમાન નથી.
પણ હું એકલું, હું એકલા એકલા ક્યાં વાત છે? પણ ક્યાં એ વાત છે? વર્તમાનમાં આત્મા શુદ્ધ છે કે નથી? ત્રિકાળ શુદ્ધ હોય તો વર્તમાનમાં પણ શુદ્ધ હોય, એમાં કાર્ય સિદ્ધિ થઈ જાય.
ભેદના ત્રિકાળ અને વર્તમાન વચ્ચે કરવું છે.
એ વર્તમાન પર્યાય ને ત્રિકાળ થઈ રહ્યો છે, વિજ્ઞાન છે, બરાબર છે. તો પછી કઈ વાત, ત્રિકાળ તો શુદ્ધ છે, ભેદની ક્યાં વાત જ છે, આ અભેદની વાત છે. એ તો કાળથી સમજાવે છે કે આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, એ સમજાવવાનો પ્રયોગ ઉપદેશબોધ છે, સિદ્ધાંત બોધી નથી. બોલો, સમજતો નથી ત્યારે એને સમજાવવા કે ભાઈ તારો આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, તો કાળની ઉપાધિ આવી જશે. એમ કેટલાક અન્ય મતી પ્રશ્ન કરે છે, કાળની ઉપાધિ ત્રિકાળ ને કયો? આવા તો બહુ ભાઈ વાદ વ્યાજનો કોઈ પાર નથી. આવા પ્રશ્નો ઉઠ્યા છે કે ત્રિકાળ ને કયો, તો કાળની ઉપાધિ આવી જશે. વર્તમાન તમારો આત્મા શુદ્ધ છે કે નહીં એ જ પૂછું છું હું તમને, તમારા આત્માની બસ પછી મારે એટલું જ કામ. વર્તમાન આ તો શુદ્ધ નથી, ઠીક તો જવા દો. હા, શું ક્યાં સુધી આવ્યા? 14 સ્થાનો જીવમાં નથી, 14 પ્રકારના જીવ સ્થાનો જીવમાં નથી. હવે આગળ માર્ગના સ્થાનોની વાત કરે છે. હા, માર્ગના સ્થાનની વાત કરે છે કે ગતિ, ઇન્દ્રિય, ગાય, એના ભેદ ઘણા છે, પણ એને આપણે કઈ અત્યારે જરૂર નથી. ક્લાસ ચાલશે જયારે આ પંડિતજી આપણા છે, બરાબર સાજા થઈ જશે, એ ક્લાસ ચલાવે છે ત્યારે એક એક ના વિસ્તાર કરીને એ સમજાવશે. સમજાવ્યું તો છે, તો ફરીથી સમજાવશે. આપણે ઈચ્છીએ એ એકદમ સશક્ત જલ્દી થઈ જાય. એને રાજકોટ સંઘને, પુરુષોને ઘણું આપ્યું છે. સમજી ગયા એના આવ્યા પછી લોકોને ભણી છે કે અમે ઘણા સમજતા થઈ ગયા છીએ. એક વખતની વાત છે, ઈશ્વરભાઈ ઈશ્વરભાઈનું નામ લીધું એમાં હેતુ છે. એક વખતની વાત છે કે ભાવભાઈ પટેલ દ્વારા એ ડાયરેક્ટ ગયા હતા, એ ડાયરેક્ટથી મોબાસા જતા હતા, એમને ચાર મુખો પ્રસાર કરતા. વાત ઉપરથી વાત નીકળી, મેં કઈ વાત, મેં કહ્યું કે ભાવભાઈ એક જીવું મને એક વાતની ખટક રહી જાય છે. શું ખટક છે? મેં કહ્યું સમાજે વિદ્વાનોની કદર જેટલા પ્રમાણમાં કરવી જોઈએ એટલા પ્રમાણમાં સમાજે અને સંસ્થાએ એટલા પ્રમાણમાં જેની જેવી યોગ્યતા, એમ નથી કોઈ મર્યાદા બહાર હું વાત કરું છું ને, ત્યાં જેમ યોગ્યતા હોય સમજ કે ખરેખર બાઉભાઈ કે વાત તમારી સાચી છે. આજે તત્વથી વિમુખ થયા છે જીવો અને ક્રિયાકાંડમાં ચડી ગયા, સમજી ગયા. આ તો ગુરુદેવના પ્રતાપે વસ્તુ બહાર આવી, બાકી ક્યાં વસ્તુ હતી? આ બાઉભાઈ કે વાત તમારી સાચી છે. જેટલા પ્રમાણમાં વિદ્વાનોનું સન્માન, સન્માનના ઘણા પ્રકારો છે, સમજી ગયા, એમાં બધું આવી ગયા. એટલી કરવું જોઈએ એટલું સમાજ નથી કરતો, એટલું ખટકીએ છે, વાત સાચી છે. એટલી વાત મેં કરી, સમજી ગયા, અનુસંધાનમાં છે આ બધી વાત. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશા, ભવ્યત્વ, ભવ્યત્વ, લેશા, ભવ્યત્વ, સમ્યત્વ, સંગીત્વ અને આ પછી ભવ્યત્વ, અભ્યત્વ બે ભેદોમાં આવશે પેટા ભેદ. અને આ એવા ભેદ સ્વરૂપ 14 માર્ગના સ્થાનો જીવને નથી. યથાખ્યાત ચારિત્રના પરિણામ જીવને નથી. આ માર્ગના સ્થાનમાં ક્ષાયિક સમ્યક જીવને નથી. આ સમ્યક છે ને, આ સમ્યકના ભેદ છે. સમ્યકના નામ ત્રણ, નામ ત્રણ ભેદ છે. ક્ષાયિક સમ્યક ની પર્યાય જીવને નથી. એ જીવ ઉપાધિ છે, એ ક્ષાયિક પર્યાયનો આત્મા કરતા નથી. એના લક્ષ્યપૂર્વક એને જાણતો પણ નથી. પર્યાયનો કરતા નથી, અકર્તા આત્મા છે, જૈન દર્શનની પરાકાષ્ઠા છે ગુરુદેવનું પ્રમાણ. આત્મા અકર્તા છે, એને કરતા માને છે, જીવ અનંતકાળથી માને છે, એ સંસારનું કારણ છે. જણાય છે જ્ઞાન નાયક અને માને છે કે અગ્નિ જણાય છે, આ બે પુર અનંતકાળથી છે, એનાથી જીવ દુઃખી થઈ ગયો છે. કે આ પર્યાયના ભેદો આત્મામાં નથી, પર્યાયો છે, પર્યાય નથી એમ નહીં, પરિણામ છે, ચૌદ માર્ગના સ્થાન, ગુરુસ્થાન, જીવ સમાસ બધું છે ખરું પરિણામ, પણ મારામાં એ નથી એવો આત્મા આત્માને ઉપાધિ છે. આ બધા તે ભગવાન પરમાત્માને ટોટો માર્યો હોય, લ્યો પૂર્ણાવતી થાય છે આ ગાથાની, કે આ બધા ઉપર જે કયા ભેદો પ્રકારો તે ભગવાન પરમાત્માને, આ ક્યારના ભગવાનની વાત હશે, ભવિષ્યમાં ભગવાન થાય એની વાત હશે, વર્તમાન ભગવાન છે આ. સમય સારની 72 ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાયો છે. ભગવાન પવિત્ર છે, સૂચિ છે, અને આશ્રવો અસૂચિ છે, એ બે વર્તમાન છે, ભવિષ્યમાં નહીં. આ બધા તે ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચયના બળે જો અંતર્મુખ થઈને આવા શુદ્ધાત્માને જ્યારે જાણે, ત્યારે શુદ્ધાત્મા આવો જણાય છે કે આ ભેદો મારામાં અભેદમાં ભેદ દેખાતો નથી એમ સમયસારના 37 નંબરના શ્લોકમાં છે. એકવાર અમે ગયા હતા ગુરુદેવની સાથે, સવારે ઘણી વખત ગાય ઠલે જાય ગુરુદેવ, ત્યારે એક વખત પ્રમોદમાં બોલી ગયા, લાલભાઈ કી પ્રભુ અભેદમાં ભેદ દેખાતો નથી. અમૃતનું વાક્ય જઈ ગયું, અભેદની દ્રષ્ટિ કરતા પરિણામ ઉપરથી લક્ષ છૂટી જાય છે. જેનું લક્ષ નથી તે જણાતું નથી, અને જેનું લક્ષ થાય છે તે જણાય વગર રહેતું. પરમાત્માને શુદ્ધ નિશ્ચયને મળે નથી એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. આ ભગવાન કુંકુદાચાર્ય ભગવાનને આમ કેવું છે એમ આ ટીકાનો વિસ્તાર કરીને મેં વાત બધી કરી, વખત થઈ ગયો.